તારીખ 24/8/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 186 અને 187 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 140.
ગૃહસ્થાશ્રમમાં વૈરાગ્ય હોય પણ મુનિરાજનો વૈરાગ્ય કોઈ જુદો જ હોય છે. મોક્ષ માર્ગમાં વૈરાગ્ય તો આદિમાં સર્વત્ર છે. મોક્ષ દશાની શરૂઆતથી માંડીને મુક્ષુ દશામાં પણ શરૂઆતથી જ માંડીને જ્ઞાનીને ગ્રસ્ત જ્ઞાનીને પંચમ ગુણ સ્થાન વૃત્તિને બધે જ વૈરાગ્ય હોય છે. વૈરાગ્યની શરૂઆત રાગથી વિરક્તપણાથી થવી જોઈએ. વૈરાગ્યની શરૂઆત રાગથી વિરક્તપણે થયા વિના કે એ પડખાને સંભાળ્યા વિના કોઈ સીધું બાહ્ય ત્યાગથી વૈરાગ્યની શરૂઆત કરે તો એ કાર્ય પદ્ધતિ યથાર્થ નથી. વૈરાગ્યનો વિષય સામાન્ય રીતે તો આસ્તિકે દર્શનમાં બધા જ દર્શનોમાં છે. હિન્દુઓમાં પીતાંબરાદિમાં બધે છે. પણ યથાર્થ વૈરાગ કોને કહેવો એ વિષય જીન દર્શનમાં જીનોક્ત રીતે જે રીતે છે એ પ્રકાર ક્યાંય નથી. પ્રથમ જ સ્વરૂપની જિજ્ઞાસા અને સ્વરૂપની ભાવનાના બળમાં શરૂઆતથી લઈએ માનુષું ત્યાંથી રાગ રસ ફિક્કો પડતો જાય છે મુમુક્ષુ દશામાં. અને સમ્યક દ્રષ્ટિને તો નિયમથી જ વૈરાગ્ય હોય છે. નિર્જરાધિકાર સમયસારનો છે. સમ્યક દ્રષ્ટિએ નિયતમ ભવતી જ્ઞાન વૈરાગ્ય શક્તિ નિયમથી હોય છે. એવું બને છે કે કોઈ સમ્યક દ્રષ્ટિનો દેખાવ બરાબર હોતો નથી. એવું બનવા યોગ્ય છે, સંભવિત છે, પણ છતાં એનો અંતર વૈરાગ્ય તો હોય જ છે. ઇન્દ્રને કોઈ વૈરાગ્ય ન સમજે કેમ કે ઇન્દ્રાસન ઉપર બિરાજમાન હોય. હોય એક અવતારી શક્રેન્દ્ર, મનુષ્ય પછીનો ભાવ મનુષ્ય ચરમ શરીરી છે અને ઇન્દ્રને ઉચિત શૃંગાર જેને કહીએ એવું આભૂષણ પહેરેલા હોય, દૈવી આભૂષણ પહેરેલા હોય, છતાં પણ એનો રસ એમાંથી છે કે એને એ બધા પ્રકારના પરિણામ ઉત્પન્ન થતા અવશપણે ઉત્પન્ન થતા એમાં દુઃખ છે એ એનો આત્મા જાણે છે. એક સર્વજ્ઞ વિતરાગ જાણે છે, જ્ઞાનીઓ જાણે છે, એનો આત્મા જાણે છે. તમામ મોક્ષ માર્ગમાં મુમુક્ષુથી માંડીને યથાર્થ મુમુક્ષુ ત્યાંથી માંડીને સમ્યક દ્રષ્ટિ પંચમ ગુણ સ્થાન વર્તી તો સ્વાભાવિક જ છે કે એ તો બાહ્ય ત્યાગમાં પણ આવી ગયા છે. વૈરાગ્ય વશ ચોથા ગુણ સ્થાન સુધી બાહ્ય ત્યાગનો પ્રકાર નથી પણ હોતો તો પણ નિયમથી રાગ રસથી વિરક્ત છે. ક્યાંથી વૈરાગ છે કે રાગ રસથી વિરક્ત છે. રાગ રસથી કેટલા વિરક્ત છે કે ખાલી જેવા છે એને રિક્ત કયા છે. એની દશા રાગ રસથી રિક્ત ખાલી થઈ ગઈ છે. એ બધા વૈરાગ્ય કરતા પંચમ ગુણ સ્થાન ના વૈરાગ્ય કરતા અહીંયા જે મુદ્દો છે એટલો છે કે જે મુનિરાજ નો વૈરાગ્ય છે એનો તબક્કો જ જુદો છે. સમ્યક દ્રષ્ટિને એ ખ્યાલ છે કે મુમુક્ષુતામાં ઉપાડ આવ્યો આ વિષયનો ત્યારે વૈરાગ્ય કેટલો હતો, અને ગ્રહસ્થ દશામાં સમ્યક દર્શન હોવા થઈ હોવામાં પણ કેટલો વૈરાગ છે, અને છતાં મુનિ દશા કેવી છે અને એનો વૈરાગ્ય કેટલો છે એ આખો જુદો જ તબક્કો છે એની ખ્યાલમાં છે. એવું છે કે કોઈ પણ વિષયને કયા દ્રષ્ટિકોણથી જુઓ એ મુખ્ય વસ્તુ છે. એક જ વિષયને અનેક દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે. તો જે જીવોને બાહ્ય દ્રષ્ટિ છે એને બહારથી બધું જોવાનું બનશે, જેની અંતરદૃષ્ટિ છે એ અંતરદૃષ્ટિથી તપાસ કરશે. ગુરુદેવ એમ કહેતા કે બાલાનામ પશ્યંતિ લિંગાહા, જે બાહ્ય ચિહ્નોથી માત્ર માપ કાઢે છે તે તો બાળક બુદ્ધિ જેવા છે, તત્વદૃષ્ટિ જીવ તો એ કહેતા ખોટે કે તત્વદૃષ્ટિ જીવ તો સામાન્ય શ્રદ્ધા જેને જે વિષયમાં એ નક્કી કરવા માગે છે એની શ્રદ્ધા એની દ્રષ્ટિ અનંત શાંતિના પિંડ ઉપર છે કે નહીં આ વસ્તુ એ નક્કી કરવા માગે છે. એ વસ્તુ એને જો નક્કી થાય છે તો એને બીજું બધું એને બાજુમાં મૂકી દેવું પડે છે, કેમ કે એને ખ્યાલ છે કે આ ઉદય ભાવનો પ્રકાર છે. પૂર્વકર્મકૃત છે, અમસ્થુ રીતે બધાને પૂર્વકર્મકૃત જ હોય છે, કોઈનો અધિકાર નથી સંયોગની અંદર કે વધારે મેળવી શકે રાગથી કે વૈરાગથી ટાળી શકે, એ તો કોઈનો અધિકાર નથી, જ્ઞાનીનો કે અજ્ઞાનીનો. બરાબર. પણ આને માપવાનો જે માપદંડ છે એ ફરી જાય છે બાહ્ય દ્રષ્ટિનો માપવાનો, અને દરેકને પોતાની યોગ્યતા અનુસાર જ માપવાનો માપદંડ હોય છે. એમાં બીજો માપદંડ કોઈ લાવી શકે નહીં, પોતાની યોગ્યતા અનુસાર માપવું એટલી જ શક્યતા છે માપવાની દરેકને પોતપોતાની રીતે. બીજાના માપદંડથી કોઈ બીજાને માપી શકે એવું બની શકતું નથી. એટલે એ પ્રશ્ન અહીંયા ચાલુ પ્રકરણમાં નથી, પણ જ્યારે વૈરાગ્ય કોઈ જુદો જ હોય છે એમ કહે છે અહીંયા, ત્યારે શું કહેવા માગે છે કે વૈરાગ્ય તો મુમુક્ષુને પણ છે, અને વૈરાગ્ય તો સમ્યક દ્રષ્ટિને પણ છે, અને વૈરાગ્ય તો પંચમ ગુણ સ્થાનવર્તીને પણ છે. પંચમ ગુણ સ્થાનવર્તીને દેખાય એવો છે, મુમુક્ષુનો પણ દેખાય જાય, કોઈ વાર સમ્યક દ્રષ્ટિનો ન દેખાય, કોઈ વાર સમ્યક દ્રષ્ટિનો દેખાય. મુમુક્ષુમાં એવો ઉપાડ આવે છે, શ્રીમદ જીવન લખે છે કોઈ વાર કે જ્ઞાની કરતા મુમુક્ષુનો વૈરાગ્ય વધી જવો જોઈએ. એ કેવી રીતે? કે જ્ઞાનીને તો થોડી શક્તિ થઈ ગઈ છે, અંતરંગ પરિણતિની એની પાસે શક્તિ છે, એનો ઉપયોગ બહાર જશે તો પણ એટલું ગુમાવશે નહીં, કેમ કે દૂર એના હાથમાં છે પરિણતિનો, એનો પતંગ ઉડીને ક્યાંય આગે પડવાનો નથી. મુમુક્ષુને એ કંટ્રોલ આવ્યો નથી એની પાસે, પરિણતિનો કંટ્રોલ હજી આવ્યો નથી. એનો પતંગ જો વધારે ઉડે તો ક્યાં ઉડીને જાય એ કહેવું મુશ્કેલ છે. એટલે જરા વિશેષ વાત લીધી છે કે અથવા જેને ઉપાડ કરવો છે, જેને શરૂઆત કરવી છે, એને તો અત્યંત જોરથી પૂરા જોરથી આ માર્ગમાં પ્રવેશ કરવા માટે શરૂઆત કરવાની હોય છે. શરૂઆત એ રીતે કરે એ આગળ વધે છે, નહીતર આગળ વધી શકતા નથી. એને પોતાને આત્મભાવનાવશ એનો બધે તમામ ઉદયના પ્રસંગોમાંથી એનો રસ છે એ ઘટી જવો જોઈએ. કોઈ પણ ઉદયમાં તીવ્ર રસે કરીને પ્રવર્તવાનું ન બને એટલી સાવધાની એના પોતાની સુવિચારણાને લીધે એની હોવી જોઈએ. એ સુવિચારણાનું એક અંગ છે, અથવા મુમુક્ષુ છે એટલું એ જાગ્રત છે કે તીવ્ર રસે કરીને કોઈ પણ ઉદયના પ્રસંગમાં પ્રવર્તવું નથી કે જેને લઈને એના એનો વૈરાગ્ય ઉડી જાય. તો આ એની ભાવનાને વશ, આત્મપ્રાપ્તિની ભાવનાને વશ આ પ્રકાર ઉત્પન્ન થાય છે, એની જાગૃતિ રહે છે. અને તેથી કરીને શ્રીમદજી એ વિષયમાં એમ કહ્યું કે મંદ રસે કરીને પરિણમવું ઉદયમાં, અથવા તીવ્ર રસે કરીને ન પરિણમવું, એ જ્ઞાનીઓના માર્ગમાં પ્રવેશવાનું દ્વાર છે. આવા શબ્દો લીધા છે. એટલે કે દ્વાર એટલે પૂર્વ ભૂમિકા છે કે જો એનો રસ તીવ્ર નહીં હોય તો એને ભૂમિકા યોગ્ય એનો જ્ઞાનનો નિર્મળતાનો સ્વચ્છતાનો પ્રકાર નિર્ણય કરવા સુધીનો કાર્યક્ષમ થશે. અને નહીંતર તીવ્ર રસે કરીને જ્ઞાન મેલું થશે અને એ મેલું થયેલું જ્ઞાન પોતાના જ સ્વભાવનો અને પોતાના સ્વરૂપનો નિશ્ચય નહીં કરી શકે. કેમ કે સર્વપ્રથમ તો નિર્ણયની દિશામાં મુમુક્ષુ જીવ પ્રયત્ન કરે છે. એક બોલ છે કે પ્રકૃતિને વ્યવસ્થિત કરીને આડાઅવળા તર્ક નહીં ઉઠાવીને, વાત એમ ચાલે છે કેમકે આમાં પણ અનેક જાતના અપ્રયોજનભૂત તર્ક પણ ઉઠે છે. મતિને વ્યવસ્થિત કરીને અપ્રયોજનભૂત તર્ક નહીં ઉઠાવીને તું પ્રથમ નિર્ણયની દિશામાં પ્રયત્ન કરશે, એવો એક બોલ છે. એ નિર્ણય થવા અર્થે સંઘની પંચેન્દ્રિયપણું તો પ્રથમ આવશ્યક છે, એટલે બીજાને તો નિર્ણય થતો નથી. પણ સંઘની પંચેન્દ્રિય થયા પછી પણ કેટલીક શરત છે, કેમ કે એ તો એક નિર્ણય કરવાની શક્તિ મળી ગઈ, પણ એ શક્તિ એની ઉલટી જગ્યાએ અથવા જે સ્થાનમાં લગાવવી જોઈએ એ સ્થાનમાં ન લાગે અને અન્યથા બીજી જગ્યાએ લાગે, તો પણ એ શક્તિનું જે ફળ આવવું જોઈએ એ ફળ આવતું નથી. પાછળ ઉપદેશ થયા એક વાત એવી લીધી છે, ખેંચી છે આપણે જ્ઞાનામૃત, કે સ્વતશ્રુતનું અધ્યયન કરવું, શાસ્ત્ર અધ્યયન કરવું. હું શું શાસ્ત્ર અધ્યયન તો કરું, ઇન્દ્રિય વિષયો પ્રત્યેની તીવ્રતામાં રહીને ન કરવું. ખાવું પીવું શરીર અંગેની કેટલીક રોજિંદી ક્રિયાઓ એવી છે કે જેની અંદર એને ફેરફાર હોવો જોઈએ મોક્ષ, તો એ પોતે સત્સૃતના વિષયને કંઈક ઉપયોગને સૂક્ષ્મ કરીને સ્પર્શવાનો પ્રયત્ન એનો કંઈ સફળ થાય. શાસ્ત્ર સ્વાધ્યાયનો પણ એક પ્રાથમિક નિયમ છે કે સ્થૂળ ઉપયોગે કદી શાસ્ત્ર સ્વાધ્યાય કરવા યોગ્ય નથી. સ્થૂળ ઉપયોગથી શાસ્ત્ર સ્વાધ્યાય નહીં કરવો જોઈએ. શાસ્ત્ર સ્વાધ્યાય કરતી વખતે બને એટલો સૂક્ષ્મ ઉપયોગે એ વિષયના હાર્દમાં ને એ વિષયના તળિયામાં જવા માટે તૈયારી કરીને થોડુંક બેસવું જોઈએ. એના માટે ક્યારે તૈયારી કરી શકે કે જો એ આ વિષયની અંદર વિશેષ રસ ધરાવે ને એને કારણે બાકીના બધા વિષયની અંદર એનો રસ ઘટી જાય, તો નહીતર અનિવાર્યપણે એનો ઉપયોગ સ્થૂળ થઈ જશે અને આ વિષયનો ઉપયોગ કામ નહીં કરે. એ તો મુમુક્ષુનો વિષય થયો સામાન્ય. અન્ય જે કહેવા ધારે છે એ વાત સમજવા યોગ્ય એ રીતે છે કે સમ્યક દ્રષ્ટિ પણ એમ જાણે છે કે આ શું મુનિ દશાનો વૈરાગ્ય, ક્યાં મારો વૈરાગ્ય ને ક્યાં મુનિ દશાનો વૈરાગ્ય. કોઈ સમ્યક દ્રષ્ટિ તો અત્યંત વૈરાગ્ય દેખાય, બહારમાં ઉદાસીનતાની મૂર્તિ જેવા લાગે, તો પણ એને એમ લાગે કે ક્યાં મુનિ દશાનો વૈરાગ્ય અને ક્યાં અમારો વૈરાગ્ય. એ તો એક તબક્કો જ આખો જુદો છે એમ લાગે. એ તો કોઈ ઉપરના માળનું ચણતર છે એને નીચેના માળ સાથે શું સરખાવીએ, કે લેવલ જ જુદું છે આખું ત્યાં. એટલે કહે છે કે ગૃહસ્થાશ્રમમાં જ્ઞાનીને મુમુક્ષુને વૈરાગ્ય હોય એ તો સર્વસાધારણ વાત છે, પણ મુનિરાજનો વૈરાગ્ય કોઈ જુદો જ હોય છે, એ તો કોઈ વાત જ જુદી છે, એ નજરે દેખાય છે. આ વાત કોઈ જુદી છે, એટલે તો અપૂર્વ દશા ગણે છે. મુનિ દશા અપૂર્વ દશા છે એમ ગણે છે. કાલ થોડી ચર્ચા થઈ હતી માતાજી સાથે, ગુરુદેવની વાત ચાલી હતી, ગુરુદેવની દીક્ષા લીધી અને પોતાના શાસ્ત્રોમાં પણ વાંચ્યું કે આવી રીતે આહાર લેવાય, આવી રીતે એટલા પ્રમાણિક હતા એમ, કે જે વસ્તુ પોતે માનતા હતા એમાં એટલા પ્રમાણિક હતા કે એમને વરાવનારા ધ્રુજે. ધ્રુજે એટલે શું, કે ક્યાંક દોષ નહીં થઈ જાય ને આપણો. ઘરમાં છોકરું રડતું હોય તો મને આહાર ન લઈએ, પાછા વળી જાય. હવે જેને એમ થાય કે માન માન આપણા ઘરે પધારે તો સારું, પધારે તો સારું, આ હળવા નીકળ્યા છે અને એમાં આંગણા સુધી આવીને પાછા વળી જાય, તો જેને ત્યાં આહાર લેવાની જેને ભાવનાથી વળી દેવાની એને કેટલો બધો અસર થઈ જાય. કે વાત ચાલી હતી ગુરુદેવ ક્યાં કહે નહીં કે હું શું કરવા પાછો, એ ઝડપથી પાછા વળી જતા. યથાર્થ મુનિ પણ નહોતું કઈ ખબર પડી, એટલે એ બધો વિષય ઉકેલી લીધો, પણ જે વસ્તુ એ માનતા હતા એ માનવા એમની અંદર ખૂબ પ્રમાણિકતા છે, ચુસ્ત રીતે એનું પાલન કરતા હતા. એવું મુનિદશાની અંદર પણ માસ ખમણના ઉપવાસ હોય મુનિરાજને, એક મહિના પછી આહારનો વિકલ્પ થયો હોય, નગરમાં પ્રવેશ કરે અને કોઈ શોકનો પ્રસંગ જોવામાં આવે, કોઈને ત્યાં કોઈ ગુજરી ગયું છે ને રોકકળ ચાલે છે, પોતે માર્ગ ઉપરથી પસાર થતા હોય, તરત જ પાછા વળી જાય છે, એટલો વૈરાગ ઉપજે છે કે અરે જગતની અનિત્યતા. એક મહિનાના જ્ઞાન ધ્યાન પછી આહારનો વિકલ્પ ઉઠો, ત્યાં સામે આ નિમિત્ત છે. આ આહારનો વિકલ્પ પણ બેકાર છે, આપણે તો જ્ઞાન ધ્યાન જ ભલું છે. આ ચાલ્યા જાય પાછા જંગલમાં. એટલો કોઈ પણ એવા એવા 46 પ્રકારના દોષ છે આહારના, એક પણ દોષ એમના ખ્યાલમાં આવે કે શંકા પડે, દોષ હોય નહીં ને શંકા પડે, એમની વૃત્તિ વળી જાય છે. દ્વેષ નથી થતો, ત્યારે આટલું આટલું કર્યા પછી કોઈને સમજણ પડતી નથી કે મને ને કેમ આહાર, એ પ્રકાર એમની વૃત્તિ છે એ ઉપશમી જાય છે. નિરાહારી જે આત્મા છે એને આહાર શું, આ નિરાહારી આત્માને વળી આહારનો વિકલ્પ પૂછો, કુદરત સંમત કરતી નથી. ચાલો પાછા આપણે તો ચાલો પાછા આત્માની સાધનામાં. એવું નિરાજનો વૈરાગ્ય કોઈ જુદો જ હોય છે. શરીરની એટલી ઉપેક્ષા છે, આહારનો વિકલ્પ પણ માત્ર વ્યવહાર સંયમ ના આશયથી છે, દેહ પુષ્ટિના આશયથી નથી, પણ વ્યવહાર સંયમની ને લક્ષ્ય એટલો એટલો વિકલ્પ ને પ્રવૃત્તિ મર્યાદિત છે, ભૂમિકાની સ્વીકૃત ભૂમિકાની છે, ભૂમિકામાં એ વાત સ્વીકૃત છે. એ જ મુનિરાજને જો દેહમાં રોગ થાય, રોગનો ઉપચાર કરવાનો વિકલ્પ એ સ્વીકારાયેલો નથી. મુનિરાજ રોગનો ઉપચાર કરે નહીં, કરાવે નહીં, કે એ સંબંધીની કોઈ પ્રવૃત્તિ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈ કરે નહીં. એ દેહનો જ વિષય છે, આ છે એ દેહનો જ વિષય છે, એમ રોગ પણ દેહનો વિષય છે.
એ
વિષયમાં નહીં પાછા વૈરાગ્ય નો વિષય લે છે. વૈરાગ જ કોઈ જુદી જાતનો છે. ગમે તે વેદના થતી હોય, પીડા થતી હોય, ગમે તે થતું હોય, એમને કોઈ ઔષધનો, દર્દ મટાડવાનો કોઈ વિકલ્પ નથી આપતો. અરિયંત દશાનો તો પ્રશ્ન જ નથી. સિતાંબરમાં ખોટું ગપ્પું છે, પણ મુનિરાજને એ પ્રકાર હોય, વિકલ્પ ઉઠે એટલે મુનિ પણ ચાલ્યો જાય. મુનિ દશાના રે સાતમા ગુણ સ્થાનમાં તો વિકલ્પ જ નથી, પણ છઠ્ઠું ન રે. ચારિત્રથી ભ્રષ્ટ થઈ જાય, મુનિદશા ચાલી જાય એવી મર્યાદા છે. અને એટલો ઉત્કૃષ્ટ વૈરાગ્ય હોય છે મુનિદશામાં, એટલો ઉત્કૃષ્ટ વૈરાગ્ય હોય છે. જુદો જ વૈરાગ હોય છે એ પોતાને ખ્યાલમાં છે. આ શું એ વૈરાગ્ય છે એમ એ નીચેના સાધકને એમ લાગે છે, ચોથા પાંચમા ગુણસ્થાન વાળાને, કે આપણે જાણે કાંઈ નથી, મુનિરાજ પાસે આપણે જાણે કાંઈ નથી એવું લાગે. એટલે કહે છે કે મુનિરાજ તો વૈરાગ્ય મહેલના શિખર ઉપરના શિખામણી છે. આ શબ્દ પ્રયોગ છે નિયમસાર, એટલે વિચાર આવ્યો હતો કે નિયમસાર ઉપરના પ્રવચન ચાલતા હશે એ વખતના આ બોલ દેવાયેલા હશે. કેમ કે આ શબ્દ પ્રયોગ પદ્મ બ્રહ્મધારી દેવનો છે. મુનિરાજ તો વૈરાગ્ય મહેલના શિખર ઉપરના શિખામણી છે. વૈરાગ્યનો કોઈ મહેલ ગણીએ તો મુનિરાજનો વૈરાગ્ય ક્યાં સ્થાન પામે કે શિખરના શિખામણી ઉપર, ટોચનો વૈરાગ્ય છે. એટલો ટોચનો વૈરાગ્ય છે કે જગતના સાધારણ સમાજ અને જનતાને એક આશ્ચર્યનો વિષય થાય એવી એમની દેહાતીત દશા હોય છે, જે આશ્ચર્યનો વિષય થઈ જાય. અરે આ તે કેવી રીતે આમ રહેવાતું હશે, જેને ભૂખ તરસ માટે, એને રહેવા પહેરવા ઓઢવા માટે કોઈ વ્યવસ્થાનો સ્વીકાર નથી, કોઈ પોતાના માટે કોઈ આગળથી વ્યવસ્થા કરે એનો પોતે તો કરે નહીં, પણ કોઈ પોતાના માટે કરે એનો સ્વીકાર નથી. અને છતાં એ આત્માને શાંતિ અને આનંદના ફુવારા અંદરથી છોડ ઉઠે છે અને ભરતી આવે છે, એમાં રહે છે. આ તો દશા કેટલી અદભુત છે. લોકો જેને દુઃખની સ્થિતિ કહે કે આમને કાંઈ સગવડ નથી, કાંઈ વ્યવસ્થા નથી, કાંઈ ઠેકાણું નથી, વાંચે છે અંદરમાં આનંદની અંદર દશા નિલોળા લે છે. આનંદનો દરિયો અંદરથી હિલોળા લે છે, દરિયો ડોલે છે, જ્ઞાન ને આનંદનો દરિયો જ ડોલે છે અંદરમાંથી. એ અદભુત દશાનો વિષય છે. એટલે એ વાત લીધી છે. જગત આખું દુઃખી છે એની પાસે. એ દંત સુધી મુનિ વિચાર આગળ મુનિરાજનો વૈરાગ્ય છે એ આ 186 ના બોલમાં વૈરાગ્યનું એક પડખું લીધું છે જુદું પાડીને. એમ કે એ તો અનંત ગુણવંત દશા છે સાધક દશા. એ તો અનંત ગુણ જેને પ્રગટ્યા છે એવી દશા છે. કેટલા ગુણોનું વર્ણન કરવું ને કેટલું કરવું, આ તો જેટલું સહેજે નીકળી જાય એના ઉપરથી સમજી લેવું જોઈએ, સમજનારે કે આ વિષય કેટલો કિંમતી વિષય છે અને કેટલો આદર કરવા યોગ્ય વિષય છે. એક મુનિદશાનો વિષય છે. મુનિ તો આત્માના અભ્યાસમાં પરાયણ છે, ખુલાસો થઈ ગયો છે, સ્પષ્ટીકરણ અહીંયા થઈ ગયું છે કે મુનિદશાનું વર્ણન આવે એટલે એવો વિચાર માત્ર ભૂલે ચૂકે પણ થવા યોગ્ય નથી કે આ તો મુનિની વાત છે, આપણે તો હજી મુમુક્ષુ છીએ, સમ્યક દર્શને બાકી છે, માટે આપણને કાંઈ હજી લાગતું વળગતું નથી, એ રીતે વિચાર સુધા આવવો જોઈએ. હરિહિત દશા, મુનિ દશા એ ભલે ઉપર ઉપરની દશા છે, તો પણ જેને ગુણ પ્રાપ્તિ છે, જેને આદર છે, વિનય છે, જેને એ વંદનિક અને પૂજનિકના સ્થાને છે, એને એ વિષય સામે આવતા એવા ગુણોની પ્રાપ્તિ અર્થે એનો સમુચિત સમાદર થયા વિના રહેતો નથી. ખૂબ આદર ભાવથી, ખૂબ ભાવનાથી એ વિષયને ભાવવામાં આવે છે. મોક્ષમાં કે સમય દ્રષ્ટિમાં તો કેટલાક આત્માઓ તો સ્ત્રી પર્યાય હોય, એને તો મુનિ દશાનો સવાલ એ નથી કે ઉત્પન્ન થાય, પણ છતાં એ વિષય જ્યાં સામે આવે ત્યારે એટલું ભક્તિને બહુમાનથી એ વિષય સામે આવે છે કે થાય ન થાય નો પ્રશ્ન એક બાજુ રહી જાય છે, એનો મહિમા ઉમટી આવે છે અંદરથી, એવો વિષય થઈ પડે છે. બહારમાં દરિદ્રી માણસ, અમેરિકાની વાત, ધનાઢ્ય માણસોની વાતો કરતા ધરાય નહીં. ફલાણા ને આમ, આ ફલાણું આમ, છાપામાં એવું ભલે વાંચે યા નો દો હોય, પણ એને પોતાને અંદરમાં ધન પ્રાપ્તિની ભાવના છે તો મારું ગજું છે કે નહીં એ કોઈ વિચાર કરવા નથી રહેતો. એ પ્રાપ્તિની ભાવના ચીજ જ એવી છે કે ભૂલી જ જાય માણસ. એમ અરવિંદ ભગવાનના ગુણોનું સર્વજ્ઞ પરમાત્માનો વિષય નીકળે તો મુનિ દશાનો શાસ્ત્રમાં વિષય ચાલે કે શ્રવણમાં વિષય ચાલે, વાંચવામાં કે શ્રવણમાં, તો મુમુક્ષુ ભૂલી જાય છે કે મારું અત્યારે ગજું કેટલું, કેમ કે એના મનોરથનો વિષય છે. શ્રીમદજી એ ગાયું છે કે એ સર્વજ્ઞ દશા નહીં, મારા મનોરથ છે, હાલ મારું ગજું નથી, પોતે તો જે સ્થિતિમાં છે તો જાણે છે મારું ગજું નથી, પણ એવું જ થવું છે, થવું છે તો એ તો એક વિજ્ઞાન, પરિણામનું વિજ્ઞાન છે, એ વિષયના પરિણામનું જે વિજ્ઞાન છે કે જેને જેની ભાવના હોય એ પ્રાપ્તિની તીવ્રતામાં એની શક્યતા અશક્યતાને વિચારવું ભૂલી જવાય છે. જો એની પ્રાપ્તિ ઘણા ઓવર એમ્બિશિયસ હોય છે, લૌકિકની અંદર બહુ જ અતિ મહત્વાકાંક્ષી હોય, તો એ ભૂલી જાય છે કે મારું ગજું કેટલું છે, એને આમ થઈ જવાનું, આમ લઈ લઉં ને, આમ મેળવી લઉં ને, આમ કરી નાખું ને, તેમ કરી નાખું ને, એને આવ્યા વગર રે નહીં. હજી અહીંયા ક્યાંય ઠેકાણું ન હોય, પણ એને ક્યાંય ને ક્યાંય હવાઈ કિલ્લા જેને કહેવામાં આવે છે, એ ઉઠે છે કે નથી ઉઠતા, એ પરિણામનું વિજ્ઞાન જ એવું છે. અને અહીંયા તો એવું છે કે મુમુક્ષુ છે એને પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરી છે. આ તો બહુ વ્યવસ્થિત માર્ગ છે, ઉડાઉડનો માર્ગ નથી કોઈ, બહુ વ્યવસ્થિત એકદમ પદ્ધતિસરનો વિષય છે, અને સર્વજ્ઞના અનુસારી એ આખી પદ્ધતિ સુવ્યવસ્થિત કરેલી પ્રસિદ્ધ છે શાસ્ત્રની અંદર. તો એની અંદર તો સીધું શરૂઆત જ અહીંથી લીધી છે કે પૂર્ણતાને લક્ષી શરૂઆત, એ જ વાસ્તવિક શરૂઆત છે. તો મારે પરિપૂર્ણ શુદ્ધ થવું છે એવું ધ્યેય બાંધીને આ માર્ગની અંદર આગળ વધવા માંગે છે. વગર ધ્યેય વિનાનો, ધ્યેય શૂન્ય થઈને આમાં પ્રવેશ કરે છે એનો એનો તો પત્તો લાગતો નથી, આ માર્ગનો એને પત્તો લાગતો નથી, એને યથાર્થ ભાવના ઉત્પન્ન થતી નથી, એને યથાર્થ જિજ્ઞાસા ઉત્પન્ન થતી નથી, અને યથાર્થ નિર્ણયની દિશામાં એનો કોઈ પ્રયત્ન ચાલી શકતો નથી. કેમ કે શરૂઆત અહીંથી થાય છે કે જો એને પૂર્ણતાનું લક્ષ્ય રાખ્યું. બહારમાં પણ એની સ્થાપના એ એનું સુસંગત વિષય છે. શું કહે છે કે હું આત્માના અભ્યાસમાં પરાયણ છે. જો શાસ્ત્રના અભ્યાસમાં પરાયણ છે એવી એવી ભાષા નથી આવી. એ તો વિદ્વાનો અને પંડિતો હોય શકે કે ભાઈ ફલાણા વિદ્વાન તો કે ભાઈ દિવસના 12-12, 14-16 કલાક વાંચવા વાળા છે શાસ્ત્રોમાં, શાસ્ત્રો જ વાંચતા હોય. કે આત્માના અભ્યાસમાં મુનિરાજ તો કેમ કે શાસ્ત્ર એમને ઉપકરણ તરીકે સંમત થયેલું છે મુનિદશાની ભૂમિકામાં. પણ શાસ્ત્ર મળે પણ ખરું ને ન પણ હોય એને માટે એ કોઈ બીજી પ્રવૃત્તિ કરવા જતા નથી. જે ગ્રહસ્થ પ્રવૃત્તિ કરે એવી પ્રવૃત્તિ કરવા જતા નથી. સહેજે કોઈ મનુષ્યની અંદર કોઈની પાસે હોય તો બધા સાથે મળીને કે એકલા વાંચન શ્રવણ કરે, અથવા કોઈ આચાર્ય લખતા હોય તો એ રીતે એમની પાસેથી એ શાસ્ત્ર લખાય એને મળતું હોય. એનું સહેજે સહેજે શાસ્ત્રનો યોગ બને તો શાસ્ત્ર અધ્યયન કરે, પોતે શાસ્ત્ર અધ્યયન કરતા હોય અને કોઈ એમની પાસે માગે કે મહારાજ અમને શાસ્ત્ર આપશો. એ જ વખતે ઉપકરણ હોવા છતાં એના પ્રત્યે નિમત્વ કરવાનો ક્યાંય પણ ઉપદેશ નથી. શાસ્ત્ર તો એમનું જ્ઞાનનું ઉપકરણ કહ્યું છે, તો પણ એના પ્રત્યે ઉપકરણ છે માટે નિમત્વ કરવું એ પ્રશ્ન મુનિરાજને વૈરાગ્ય દશાની બહારની ચીજ છે. એનો વૈરાગ્ય હોય છે, મુનિદશાનો વૈરાગ્ય એ પણ નથી, તરત જ આપી દે છે. કેમ કે મુનિ તો આત્માના અભ્યાસમાં પરાયણ છે. આપણા ગુરુદેવના સમાજ માટે દિગંબર સંપ્રદાયમાં એક મોટી અફવા છે કે અમે મુનિ ભક્તો છીએ અને આ લોકો મુનિઓને માનતા નથી. કેમ કે અત્યારે જે વિદ્યમાન મુનિના વેશમાં છે એ મુનિ દશામાં નથી એમ સમજીને મુનિ પણ એનો આપણે સ્વીકાર કરતા નથી. એમને માનવાનું એક કારણ છે. આ એક ગ્રંથ એવો પ્રસિદ્ધ થયો આપણા આપણી સંસ્થા તરફથી આપણા સમાજ વચ્ચે કે એ વાત એમને પાછી ખેંચી લેવી પડે એવી છે. એવો જે આરોપ છે આપણી ઉપર કે આપણે મુનિઓને માનતા નથી એ વાત મને પાછી ખેંચી લેવી પડે છે. ગ્રંથનું પ્રકાશન થયું ત્યારે કેટલાક કાર્યકર્તાઓ છે ચર્ચા ચાલતી હતી આ ગ્રંથનો સમાજ ઉપર શું અસર પડશે, સંપ્રદાય ઉપર શું અસર પડશે. ત્યારે હીરાલાલજી મારી ચર્ચામાં ભાગ લેતા વાત કરી હતી કે મુનિદશાનું જે વર્ણન છે એના ઉપરથી દિગંબર સમાજ ઉપર એવી છાપ પડશે કે મુનિ ભક્તિ આના જેવી આપણી પાસે કોઈને નથી. કેમ કે આવી જે ભાવનાની અને ભાવપૂર્વકની ભક્તિ છે તો એ લોકોની પાસે મૂળ વિષય સમજણમાં નથી, એટલે એ પ્રકારની ભક્તિ પણ એ લોકોની પાસે નથી. કેમ કે એ દશાને ઓળખતા નથી, એ દશાની એમની સમજણ નથી. માત્ર બાહ્ય ત્યાગને એ સમજે છે અને બાહ્ય ત્યાગ કરી બેસે છે અને એને માને છે, પૂજે છે. અંતરંગ આવી પવિત્ર દશાને નિર્દોષ દશા હોય છે એ વિષય કોઈ એ લોકો અજાણ્યા છે એ વિષય. અને એનો જે મહિમા છે એ મહિમા એવો છે કે એની પાસે બાહ્ય ત્યાગનો મહિમા તો કાંઈ નથી, નહીવત છે. એટલે અમે અહીંયા જે મુનિભક્તિનું પ્રકરણ ચાલ્યું છે આપણે ખાસ કરીને આગ્રહની શિબિરમાં આ વાત વિશેષ ચાલે કે ત્યાં દિગંબર આપણો સમાજ ઓછો ને દિગંબર સંપ્રદાય મોટો એની સંખ્યા સાંભળવામાં વધારે હોય. ઉદમચંદ્રિકા મુનિદશાના બોલ્યો કેટલાક તો આ ગ્રંથમાંથી બેનશ્રીના વચનામૃતના મુનિદશાના ચાકડા લગાવેલા હતા દ્રષ્ટિ સાધક ને કે મુમુક્ષુને આ પ્રકારના પરિણામ આવ્યા વિના રહેતા નથી. એનું ગજું હોય કે ન હોય એ આવ્યા વિના હરિય નહી. પણ એ આખી છાપ બદલાઈ જાય એવો વિષય આ ગ્રંથથી બહાર આવી ગયો છે. શું કહે છે, મુનિ તો આત્માના અભ્યાસમાં પરાયણ છે. તેઓ વારંવાર આત્મામાં જાય છે. અભ્યાસ શબ્દ છે એ પૂજ બેન શ્રી વારંવાર ના પ્રયત્નને લક્ષમાં રાખીને કહેવા માંગે છે. જેમ કે અનેક બોલમાં એ વિષય આવે છે કે જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કરવો, એટલે જ્ઞાયક હું જ્ઞાયક છું અને જ્ઞાયકપણે રહું એવો વારંવાર પ્રયત્ન અભ્યાસ કરવો એમ કહેવા માંગે છે. તો અહીંયા આત્માના અભ્યાસમાં પ્રયાણ છે, એટલે આત્મામાં સ્થિર રહેવાના પ્રયત્નમાં પડેલા છે. પરાયણ છે એટલે સાવધાન છે, પરાયણ છે એટલે તત્પર છે, લાગેલા જ છે, એ જ ઉદ્યમમાં પડ્યા છે, એને પરાયણ કહેવામાં આવે છે. હું તો આત્માના અભ્યાસમાં એટલે અંતરમાં સ્થિર રહેવાના ઉદ્યમમાં અને પુરુષાર્થની અંદર તત્પર છે, અને એ કારણથી તે વારંવાર આત્મામાં જાય છે. વારંવાર આત્મામાં પહેલા જાય છે, ક્ષણે ને પડે આત્મામાં ડૂબી જાય છે, લીન થઈ જાય છે. કેમ કે એમ એ પુરુષાર્થ અહર્નિશપણે નિરંતર ચાલુ ને ચાલુ જ રહે છે. એવા કોઈ જબરજસ્ત પુરુષાર્થના તબક્કામાં મુનિ દશાનો પ્રવેશ છે. અંદર આત્માને જોયો એટલે અને આશ્રય કર્યો એટલે આત્મા અંદર એવો છે કે એવો પુરુષાર્થ ઉપડે, એનું કારણ પોતાનો આત્મા છે, બીજું કોઈ એનું કારણ નથી. જો પોતે પણ આત્માને જોવે અને જેટલો ગહન દ્રષ્ટિથી જોવે, બસ એટલો એ બાજુનો ઉછાળો ઉત્પન્ન થયા વિના અદભુત ચીજ છે અંદરમાં, કે જેનું ઉત્કૃષ્ટ કોઈ દ્રષ્ટાંત લઈએ તો એ છે કે સીધ પરમાત્મા અથવા જ્યારથી અરિહંત દશા થઈ ત્યારથી પરમાત્મ દશાની શરૂઆતમાં ઉપયોગ ત્યાંથી ફરવાનો પ્રશ્ન રહેતો નથી. ઉપયોગ તો નહીં પણ કોઈ ગુણના કોઈ પરિણામ અંશ અનંતમય ભાગે પણ વિચલિત થઈને, એટલે પોતાના સ્વરૂપને છોડીને ક્યાંય બીજે લાગે એવું ન બને. સાધુ અનંતકાળ પર્યંત પોતાના જ આત્મ સ્વરૂપને વિશે સર્વ ગુણોના પરિણામ, અનંત ગુણોના પરિણામ, સમગ્ર પરિણામ નિમગ્ન થઈને પૂરેપૂરું નિરંશેષ અંતર્મુખ થઈને રહી જાય છે, એમ જ પરિણામ કરે છે, અને એ વિષયને છોડીને ક્યાંય પરિણામ બહાર આવે એ પરિસ્થિતિ રહી શકતી નથી. કારણ કે કારણ આત્મા એવો છે. એ જે પરિણામની વાત કરી, એ પરિણામ તો ખરેખર એ પરમાત્માની સેવા કરનારું પરિણામ છે. પરિણામ તો એને સેવે છે. સુજાની જે શૈલી લીધી છે એનું વિશિષ્ટતા છે, એમના શૈલીની વિશિષ્ટતા છે. વાતો જે છે તે છે બધે એક જ પ્રકારે, કે પર્યાય મેરા ધ્યાન કરો તો કરો, મુજે કોઈ પર્યાય કી અપેક્ષા નહીં હૈ. પર્યાય નિરપેક્ષ હું છું, એક સમયની પર્યાયથી નિરપેક્ષ હું રહ્યો છું. મારી મહાનતા એવી છે કે પર્યાયને આકર્ષણ થાય છે ને ખેંચાઈને મારી પાસે આવે છે. જરૂર નથી મારે કાંઈ એની, એ આવે તો હું પૂરો અને નહીતર હું અધૂરો, એ વાત મારા માટે નથી. એવી પોતાની દ્રવ્ય મુખ્યતાની જે શૈલી લીધી છે, દ્રવ્ય દ્રષ્ટિ પ્રધાન શૈલી છે, એ દ્રવ્ય જેવું છે. મુનિ દશાની વાત લો કે કોઈ પણ દશાની વાત, એ દ્રવ્ય જેવું છે કે જેને અવલોકતા, જેને અનુભવતા, જેનો આશ્રય કરતા, જેની મહિમા કરવામાં આવે છે, એવી સર્વ પ્રકારની સાધક દશાઓ અને સિદ્ધ દશા એ બધી ઉત્પન્ન થઈ આવે છે. જેની સામું જોનારની આ હાલત છે, વસ્તુ કેવી હશે કરો નક્કી. એકવાર ગુરુદેવ શ્રીએ નિયમસારની 15મી ગાથાનું પ્રવચન કરતા કારણ શુદ્ધ પર્યાયનો વિષય છે, બહુ સૂક્ષ્મ વિષય છે. આજે પણ વિદ્વાનોને એ વિષય સમજવો કઠિન પડે એટલો બધો સૂક્ષ્મ વિષય છે. આજે પણ ગુરુદેવ તો જેટલી વાર એક વિષય ચાલતો તેટલી વાર સમજાવતા યથાર્થ રીતે, પણ કેટલોક વિષય ભાષામાં મર્યાદિત રીતે આવે એવી સૂક્ષ્મતા હોય છે. આ વિષયને સમજાવવા, કારણ શુદ્ધ પર્યાયને સમજાવવા એક વખત એ વાત લીધી કે કારણ શુદ્ધ પર્યાય તો દ્રવ્યની ઉપરની સપાટીનું એને ઉપમા આપીએ છીએ કે જે જ્ઞાનાદિની પર્યાય છે એ જેની સન્મુખ થતા જેની ઉપલી સપાટી એટલે વર્તમાનને આશ્રય કરે છે. શ્રીકાળ તો ભૂતને ભવિષ્ય એનો તો આશ્રય થઈ શકતો નથી અવસ્થાથી. અવસ્થા વર્તમાનને આશ્રય કરે છે. દ્રવ્યનું જે વર્તમાન વર્તી રહ્યું છે એને કારણ શુદ્ધ પર્યાય કહે છે. પોતે જે દ્રવ્યનું વર્તમાન વર્તે છે એને સન્મુખ થતા એ સન્મુખ થનારમાં કેવળ જ્ઞાન ફાટે. દ્રવ્ય કાંઈ આવે એની અંદર ને પર્યાય કાંઈ અંદર જાય નહીં, પણ માત્ર આમ વિમુખ થાય ત્યાં અંદર કેવળ જ્ઞાન ફાટે એ દ્રવ્યની તાકાતનો વિષય કેવી રીતે વાણીમાં આવે. હું વર્તમાન જો આવું તો એનું ત્રિકાળ ગાઢ અબાધિત સામર્થ્ય કેવું, એ સમ્યક શ્રુતિ જ્ઞાનનો મતિ જ્ઞાનનો વિષય છે અને કેવળ જ્ઞાનનો વિષય છે. અસમ્યક જ્ઞાનનો એ વિષય થઈ શકતો નથી. એ વિષય ઉપર પ્રવચન ચાલતા ત્યારે એવી રીતે સમજાવતા એવું દ્રવ્ય જેવું છે. આશ્ચર્યકારક દશા લાગે બહારથી કે મુનિ દશામાં કેમ રહેવાતો હશે, કે એ મુનિ દશાની રમણતા એવી છે કે ખરેખર એ દશા છોડીને જનસાધારણની પ્રવૃત્તિમાં આવે તો એ તો દુઃખદાયક પ્રવૃત્તિ છે, એમને પ્રત્યક્ષ દુઃખદાયક છે અને આ સુખદાયક પ્રવૃત્તિ છે. એની પર્યાય ગ્રહણ કરવાની તાકાત એનામાં છે, એ ગુણ એનામાં છે, એ ધર્મ એનામાં છે. કેમ કે આ સમય વર્તી છે, ઋતુકાળ વર્તે છે. બીજું પર્યાય સન્મુખ થાય છે, દ્રવ્યને હળવાનો પ્રશ્ન નથી. આપણે એક વસ્તુ ટકલાદી લઈએ, એક વસ્તુ ટકતી લઈએ તો એની કિંમતમાં તો ફેર પડે છે ને, એટલે આ એની ચીજ છે તો આ વસ્તુ ટકશે, એમાંથી બનાવેલી છે. પણ આ કાપડ જો ને, ભાઈ આ શાલ છે આનું વજન 500 ગ્રામ છે ને આ 1.5 કિલોની વજન વાળી છે, એ જ સૂતર, એ જ ઊન, એ જ વણકર, એ જ ડિઝાઇન, એ જ કલર, બધું મટીરિયલ બધું એની હોય છે. અને ટકાઉ પણ આમાં ફેર પડશે, કિંમત કોની વધે, સીધી વાત છે. પર્યાયનું સામર્થ્ય પર્યાયનું યોગ્ય જેટલું કાંઈ છે તેટલું સમજવું જોઈએ. પણ છતાંય કે એ સામર્થ્ય કેળવાયું ક્યાંથી, તે દ્રવ્ય સન્મુખ થઈ ક્યાં, એટલે એ કોઈ દ્રવ્ય તો કોઈ અચિંત્ય વિષય છે એની પાસે એમ કહેવાય છે કે એક સમયની સિદ્ધ દશા એનાથી અનંત ગુણ વિશિષ્ટ આત્મદ્રવ્ય છે. અનંત ગુણ, ગુરુદેવ શ્રી એમ કહેતા કે એક સમયનો તું સિદ્ધ નથી, તારા પેટમાં અનંત સિદ્ધની પર્યાય પડી છે. એટલે કે અનંત સિદ્ધ પર્યાયનો સંગ્રહ કરીને તું બેઠો છો. એક સિદ્ધની પર્યાય, એક સમયની સિદ્ધની પર્યાયનો શું હિસાબ છે એની પાસે? ત્રણ લોકને પી જાય એ એની એક સમયની શક્તિ ની છે, એટલે અનંત ગુણી શક્તિ ત્રણ લોકને પીવાની સ્વદ્રઢમાં પડે એમ છે. શક્તિનો ભંડાર એ છે. આ તો ક્ષણમાં કેવળ જ્ઞાન ની હોય તો ક્ષણમાં નાશ પામી જશે, એટલી તકલાદી છે કે એક સમયનું આયુષ લઈને જ જન્મે છે અને આ ત્રિકાળ છે. શ્રવણ લક્ષ્મી મુનિ દશાનો વિષય ચાલે છે. મુનિ આત્માના અભ્યાસમાં પરાયણ છે, પાછળ પડી ગયા છે, પૂર્ણ થવા માટે પુરુષાર્થમાં પાછળ પડી ગયા છે. જેમ કોઈને ગયા તો આની હાથ ધોઈને લાગી ગયા છે, એમ મુનિરાજ પોતાની પરિપૂર્ણ દશા કરવા માટે દિવસ રાત્રિ તત્પર છે. તેઓ વારંવાર આત્મામાં જાય છે, સ્વવિકલ્પ દશામાં પણ મુનિપણાની મર્યાદા ઓળંગીને વિશેષ બહાર જતા નથી. એમ નથી કે અંદરમાં બસ મુનિ દશા છે અને બહારમાં ત્યાગ છે અને અંદરમાં મુનિ દશા આવી ગઈ છે એટલે પછી એનો વિકલ્પ પાછો અમર્યાદિત હોય એવું બનતું નથી. દરેક આ તો મુનિ દશાનો સિદ્ધાંત છે, પણ એવી જ રીતે પંચમ ગુણ સ્થાનનો, એવી જ રીતે ચતુર્થ ગુણ સ્થાનનો, એવી જ રીતે મુમુક્ષુતાનો દરેકની મર્યાદા છે. એ મર્યાદા છોડીને પરિણામ જાય એટલે એ દશાનો ત્યાગ થઈ જાય, એ દશા રહે નહીં. આ નિયમ છે. હા, એટલે જાણે અજાણે દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ એની વિરાજના થાય તો મુમુક્ષુતા ચાલી જાય. પોતાની ભૂમિકાની મર્યાદામાં રહેવું, તો ભૂમિકામાં રહેવું તો એ ભૂમિકા છૂટી જાય છે. એવી રીતે ચતુર્થ ગુણ સ્થાનમાં, એવી રીતે પાંચમા ગુણ સ્થાનમાં, એવી રીતે છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં, જ્યાં જે પ્રમાણે હોય તે ભૂમિકા અનુસાર સમજી લેવું. મુમુક્ષુતાની વાત એટલા માટે કહે છે, જે ભૂમિકામાં આપણે છીએ એ ભૂમિકાનો આપણે યથાશક્તિ આપણા હિતના અર્થે, આપણા પ્રયોજનના લક્ષ્ય, પોતાના જે કોઈ પ્રકારના પરિણામ હોય, જ્ઞાનની આજ્ઞાએ, જ્ઞાનીના આશ્રયે, આત્માર્થી થઈને પૂછીને, પોતાની સમસ્યા છે એમ પ્રશ્ન કાઢીને, કોઈના માટે પ્રશ્ન પૂછવાનો
નહીં,
સમજણ કરી લેવી. તેઓ વારંવાર આત્મા સ્વવિકલ્પ દશામાં પણ મુનિપણાની મર્યાદા ઓળંગીને વિશેષ બહાર જતા નથી. આ સામાન્ય રીતે અત્યારે જે મુનિના વેશમાં છે, ખંડફાળા કરે છે કે કોઈ અત્યારે તો વિનિત બાર પ્રવૃત્તિ દે છે કે બધું કાદો ઉખેડવા જેવું નથી. દોરા ધાગા જ્યોતિષથી માંડીને જંતર તંતર મંતરથી માંડીને ભાવ બજારના કહેવાથી માંડીને, તો એ તો બહુ જ શ્રાવકોથી પણ અનુચિત પ્રવૃત્તિ છે. પણ એ તો મુમુક્ષુ ન કરે, જ્યોતિષ આદિમાં તો મુમુક્ષુ એ ન જાય. આપણે સાંભળી એ વાત નથી, તો એ તો મંત્ર જંતર માં ઉતરે એટલે એનો કઈ ઠેકાણું રહે નહીં. એ તો જેને શ્રદ્ધાથી કરવી છે ને, એને મંતર તંત્ર જંતર યોગ વિદ્યા જ્યોતિષ આ બધા લફરા એને છૂટી જવા જોઈએ. એટલે લફરો એને કામમાં ના આવે, નહીતર એની શ્રદ્ધા છે એ તીવ્ર અવળી છે. થોડી ની કેટલી તીવ્ર અવળી છે. એ તો મન મિથ્યા દર્શન મોહનો અનુભાગ ઘટાડવો એ ભૂમિકામાં તો મુમુક્ષુને આવવું પડે છે, પછી એનો અભાવ થાય છે. તીવ્ર મિથ્યાગના કાળમાં તો સીધું સમ્યક દર્શન આવે એવું કોઈ પરિણામનો વિજ્ઞાનનો પણ એ વિષય નથી, પરિણામનો ક્રમ એ નથી. એટલે મુમુક્ષુની ભૂમિકા, સમ્યક સન્મુખની ભૂમિકા એ બધું એ સૂચવે છે કે એનો દર્શનનો મંદ થવા લાગ્યો છે. ચારિત્રમોમાં મંદતા એટલી ન આવે, કોઈને આવે, પણ દર્શનમાં તો એનો મંદ થાય તો દર્શનમોહનો નાશ થાય. દર્શનમોહનો અનુભાગ ઘટ્યા વિના તીવ્ર રસે પરિણમતો હોય એને કોઈ સમય દર્શન અભાવ થવાનો પ્રશ્ન રહેતો નથી. કેમ કે ઉપશમ આવે છે ને, પેલા ઉપશમ આવે છે, પ્રથમ તો ઉપશમ પ્રગટે છે, કોઈ ક્ષાયિક ઉપશમ પ્રથમ પ્રગટતું નથી. એ જ સૂચવે છે કે ક્યારે દબાવે છે કે એની શક્તિ ઘટે છે તો દબાવે છે. દુશ્મનને તમે ક્યારે દબાવી શકો? નબળો પીડ્યો હોય તો દબાવી શકો, સબળો હોય તો શું થાય? એ નબળો પાડવાનો અત્યારે ઉપશમ રહે છે, નહીતર ઉપશમ થવાનો પ્રશ્ન રહેતો નથી. શું કહે છે? સવિકલ્પ દશામાં પણ નિપણાની મર્યાદા ઓળંગીને વિશેષ બહાર જતા નથી. અઠ્યાવીસ મૂળ ગુણમાં તો એક ગુણમાં ફેર પડે એટલે મુનિ દશા ચાલી ગયા. એક વખત મધ્યાહ્ન સમયે ઉભા ઉભા ઉમદરીપૂર્વક હાથમાં કવળા, હાથમાં હાથના કોળિયાથી, હાથમાં કોઈ ભાણું ભાણું માની પાત્ર બાત્ર કોઈ નહીં, એવી રીતે એનો જે મૂળ ગુણનો વ્યવહાર છે એમાં ક્યાંય જરા પણ તિલતુષ માત્ર ફેરફાર કરવાનો કોઈને અધિકાર નથી. એમાં ફેરફાર કરે એટલે વિતરાગની, સર્વજ્ઞની આજ્ઞા ઉપર, પરમેશ્વરની આજ્ઞા ઉપર પગ દઈને ચાલવા માંગે છે, એ મોટો દોષ થાય. ઉત્કરે એને થાય, કરાવે એને થાય, અનુમોદે એને થાય. આ સ્થિતિ સ્વવિકલ્પ દશામાં પણ મુનિપણાની મર્યાદા ઓળંગીને વિશેષ બહાર જતા નથી. આવ્યા હતા ને પેલા કોટડિયા તમારા મિત્ર, તમે મુનિ દશાને માનતા નથી, ભૂલી ભૂલી ગયા ભાઈ તમે કપિલભાઈ. મુનિ દશાની શિથિલતાને કે મુનિ દશાના ભંગને અમે સ્વીકારતા નથી. મુનિ દશાને એટલી ચુસ્તપણે અમે સ્વીકારીએ છીએ કે તમે જે એની અંદર ફેરફાર સ્વીકારવા તૈયાર થયા એ અમે સંમત કરતા નથી. મુનિ દશાને દ્રવક્ષેત્ર કાળ ભાવનું બાનું કાઢીને જે કાયદો વિતરાગનો તમે તોડવા માંગો છો, તમને તમે કોનું લાયસન્સ લઈને આવ્યા છો? એકદમ પછાવ થઈ ગઈ કે આ વાત તો બરાબર છે. આ બધું ચુસ્તતા એટલી રાખવા માંગે છે કે જરા પોલ ચલાવવા માંગતા. પણ પોલ ચાલે એ ધર્મ કેમ હોય? ધર્મમાં પોલ કેમ ચાલે? ચાલે નહીં, ચાલે નહીં. બહુ નક્કર વિષય બહાર જતા નથી. મર્યાદા છોડીને વિશેષ બહાર જાય તો પોતાની મુનિ દશા જ ન રહે. આ નિયમ છે, સિદ્ધાંત છે, બધા બધી ભૂમિકાનો આ સિદ્ધાંત છે કે મર્યાદાનું ઉલ્લંઘન થયું થઈ ગયો એ દશાનો એને ત્યાગ કર્યો. મુનિ દશા હોય, અઠ્યાવીસ ઉત્તર ગુણમાં દોષ થાય, 84 લાખ ઉત્તર ગુણ છે મુનિ દશાના, એમાં ભૂલ થાય, એમાં દોષ લાગે, પોતાનો ખ્યાલ જાય તો આચાર્યાદિની પાસે જઈને અથવા મંદિરમાં આચાર્યનો અને એકલા હોય તો ભગવાનની સમક્ષ જઈને પોતાના દોષનું પ્રાયશ્ચિત લે અથવા નિંદાગ્રહ કરે એ કાંઈ કરે. એ રીતે ઉત્તર ગુણમાં હજી એ પ્રકારનો અતિચાર દોષ, અનાચાર દોષ એવું કરે છે. મૂળ ગુણમાંથી તો બહાર જાય તો મુનિ દશાનો ત્યાગ થાય. નિંદ્રાની મર્યાદા છે, આહારની મર્યાદા, નિંદ્રાની મર્યાદા, બધી મર્યાદા છે. આપણે પૂછ્યું કે વિજય રામ સ્વરૂપ સ્વતંત્ર અમદાવાદમાં મળવાનું છે. મુનિ દશામાં એમ કે ઉદ્દિષ્ટ આહાર ન લેવાય એ કયા શાસ્ત્ર? મુનિ દશાનો પ્રશ્ન થાય છે એમને, પછી આપણે કઈ વાંધો નથી. મુનિ દશામાં તો ઉદ્દિષ્ટ આહાર લેવાતો નથી, ઉદ્દિષ્ટને આધાર કર્મીનો આહારનો નિષેધ છે. તો કે કયા શાસ્ત્રમાં છે? પ્રવચન સારું છે, પાછળ ચરણ સૂચક ચુલિકા છે એમાં આચરણ નો અધિકાર છે. પ્રવચન પછી કેમ આગળ વાત ન ચલાવી? હું તો ચેક કર્યું કે આ પદ્ધતિ કે છે કે કઈ સમજે નહીં, કે છે ગમે અમર પણ પ્રશ્ન ના કહે કયા શાસ્ત્રમાં છે. બીજા આચારના બીજા શાસ્ત્રોમાં પણ છે એ વિષય તો હમણાં જ એક શાસ્ત્રો વાંચ્યું છે, એમાં છે, એમાં એ વિષય ચાલ્યો હતો.
પાંચમા ગુણ સુધારની શ્રાવકની ટોચની ભૂમિકા એ મૂળની શરૂઆતની લગોલગની ભૂમિકા છે એમ ત્યાં અનુસંધાન છે. કાર્તિકેયનો પ્રક્ષા લ્યો, કાર્તિકેયનો પ્રક્ષામાં પણ આ વિષય છે. તો બધું લીધો છે પાંચમા ગુણસ્થાનની અગિયારે અગિયાર પ્રતિમાથી માંડીને પછી મુનિ દશામાં કેવી રીતે સાધક પ્રવેશ કરે છે. જેમ કોઈ જીવ સમ્યક સન્મુખ થાય અને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને લક્ષે સર્વ એની પ્રક્રિયા પરિણામને ચાલતા ચાલતા વ્યાપક ભાવે સહજપણે પરણવી જાય એમ મુનિ દશામાં પંચમ ગુણ સ્થાનની ઉત્કર્ષ દશામાં આવે. ગમન આગમન દિશા બધાનો ત્યાગ એની અંદર આવે છે. મુનિ દશાના લગભગ જે અણુવ્રત છે ને આ તો મહાવ્રતના જ અણુવ્રત છે, મહાવ્રતના જ અણુવ્રત છે. એટલે એટલા એ વ્રતો હોય છે કે લગભગ મુનિ દશાની નજીકે પહોંચી જાય છે. શ્રાવક દશામાં તે સહેજમાં સહજ માત્રમાં એ મુનિ દશામાં પ્રવેશ કરે છે. કોઈ એને હટ કરવી પડે, કોઈ એને તકલીફ પડે કે એને કોઈ માનસિક રીતે બીજી વાત ઊભી થાય એવું બનતું નથી. સહેજે સહેજે મુનિ દશામાં આવી જાય. તો શાસ્ત્ર વાંચો તો બધું સહેજે સમજાવ્યું છે કે આ કેટલો માર્ગ સહજ છે. પછી કે મુનિ મર્યાદા છોડીને વિશેષ બહાર જાય તો એ પોતાની દશામાં રહેતા નથી એમ નથી કે કોઈ દ્રવક્ષેત્રકાળ ભાવથી કોઈ વસ્તુ ચાલી શકે છે એવું પણ ખરેખર સ્વીકારવું જોઈએ.
જય હો પરમ કૃપાવતી પાવ ગુરુ દેવ.